Honorable Veerasumana Veerasinghe, you have 10 minutes.
Bomesiti Mulasanaruda Garu Mantitumani Artike Kadapata Damai Mahabankua. The Mahabankua Mahabanku Arta and Petinirmanegan, Petibimbe Tamai, Rataka Artike, Dirigaman Maga, Artike Hasirima, Evagame Artike Gamankaran on Disanathia, Kiwan Idak Labene Mahabanku Arta. Eganza Sampradaika, May Mahabanku Arta, Pilbanda Vivadia, Gevicha Kalaparice, the Pilbanda, Katika Tataka, not a Bada. ඉදිරි කාල පරිච්ඡේදයේ අපි මුහුණ දෙන අභියෝගයන් පිළිබඳව කතිකාව වෙන සාකච්ඡාවක් බවට පත්ව යුතුයි කියන කාරණාව තමයි මගේ හැඟීම. ඒක නිසා අපි මේ කතා කරන 2020 අවුරුද්ද 2020 අවුරුද්දේ අපේ රටේ ආර්ථිකය ගැන කතා කරන මහ බැංකු වාර්තා ගැන කතා ගන්න ඉස්සෙල්ලා ඒ කාරණාව සඳහන් කරනවා ලංකා ඉතිහාසයේ දැවැන්තම ආර්ථික අර්බුදයට මුහුණ දීපු අවුරුද්ද තමයි 2020 අවුරුද්ද. අපි දන්න ඉතිහාසයේ 1930-35 කාල පරිච්ඡේදය තුළ එදා මැලේරියා වසංගතය අපේ රටට ලෝකයටත් උරුම වෙච්ච වෙලාවේ ලෝක ආර්ථික අර්බුදයක් නිර්මාණය වුණා. 70 දශකයේ මුල් භාරතයේ ලෝක ආර්ථික අර්බුදයක් නිර්මාණය වුණා. 2000 දශකයේත් අපිට මතකයි ලෝක ආර්ථික අර්බුදයක් නිර්මාණය වුණා. හැබැයි මේ ගෝලීය වසංගත තත්ත්වයත් ගෝලීය ආර්ථික අර්බුදයත් එක්ක ඉතිහාසයේ කවදාවත් නොවිවරු ආර්ථික අර්බුදයකට තමයි අපි මුහුණ දෙන්නේ. ඒක නිසා මේ ආර්ථික අර්බුදය ගෝලීය වසංගත තත්ත්වයත් ගෝලීය ආර්ථික අර්බුදයත් එක්ක මේකෙදී අපි දැකපු දේ තමයි ආර්ථික අර්බුදයක් කළමනාකරණය කරගන්න අසමත් වුණාම ඒක සමාජ අර්බුදයක් බවට පත් වෙනවා. ඒක නිසා රජයේ ආණ්ඩුවේ විශේෂයෙන්ම මහ බැංකුවේ ප්‍රධාන වක්කීම් බවට පත් වෙන්නේ මේ ආර්ථික අර්බුදය සමාජ අර්බුදයක් බවට පත් නොවි කළමනාකරණය කර ගැනීම සම්බන්ධව. ඒ වෙනුවෙන් මහ බැංකුවේ ප්‍රධාන වක්කීමක් පැවරෙනවා. මම මතකයි ජනාධිපතිතුමා එක වෙලාවක් කිව්වා මහ බැංකුව මේ ප්‍රශ්න වලට උත්තර හොයන්න මහන්සි වෙලා වැඩ කරන්න කියලා. මහ බැංකුව කියන ආයතනය නොනිදන ආයතනයක් බවට පත් වී ඇති. ජනාධිපතිතුමා එදා ඒ කතාව ප්‍රකාශයට පත් කරපු දවන් අපි දැක්ක සමාජ මාධ්‍යාලාතුල රෑ එළිය වෙනකන් ලයිට් දාගෙන වැඩ කරනවා මහ බැංකුව. හැබැයි අද එහෙම ලයිට් දාගෙන වැඩ කරනවාද කියලා ප්‍රශ්නයක්. මේ ආර්ථික අර්බුදයන් වලට උත්තර හොයන්න මහ බැංකුව කටයුතු කරනවාද කියලා එම පේන තත්ත්වයක් නිර්මාණය වෙලා තියෙන්නේ නැහැ. හැබැයි අපි ස්තුතිවන්ත වෙනවා වර්තමාන මහ බැංකුව අධිපතිතුමාට මහාචාර්ය ඩබ්ලිව් ඩී ලක්ෂ්මන් මැතිතුමාට. ඔය ප්‍රාමාණික බුද්ධිමතෙක් අපේ රටේ මේ ආර්ථික විද්‍යාඥයන් අතර ඉන්න ප්‍රාමාණික බුද්ධිමතෙක්. ඒ වගේම හිටපු මහ බැංකුව අධිපතිතුමා ආචාර්ය ඉන්ද්‍රජිත් කුමාරස්වාමි මැතිතුමා ප්‍රාමාණික බුද්ධිමතෙක් මේ රටේ මේ ආර්ථිකය කළමනාකරණය කරන්න ඔවුන් ගැලපි දායකත්ව පිළිබඳ ගෞරවය ස්තුතිය පුද ගන්නවා. හැබැයි ඊට කලින් හිටපු මහ බැංකුව අධිපතිවරයා වෙච්ච බහිරවයා කරපු මහා දැවැන්ත හානිය විනාශය අදටත් අපේ රටේ ආර්ථික දේහය කළමනාකරණය කරන්න බැරි තත්ත්වයට පත් වෙලා තියෙනවා. අපේ ආණ්ඩුව ඇවිල්ලා අපි අතවත් අසපත් වෙලා තියෙනවා. එදා ඒ මහ බැංකුවට කරපු විනාශය මෙරටේ මූල්‍ය පද්ධතියට කරපු විනාශය ඒ අර්ජුන මහේන්ද්‍රන්ලා කරපු විනාශයට තවමත් උත්තර හොයන්නවත් ඔහුට නිසි දඩුවම් දෙන්නවත් අපිට තවමත් පුළුවන්කම ලැබිලා නැහැ. ඒක නිසා මේ රටේ ආර්ථිකයේ ප්‍රධාන මර්මස්ථානයක් වෙච්ච මේ මහ බැංකුව කියන ආයතනයේදී අපි නැවතත් ස්තුතිවන්ත වෙන්න ඕන මහ බැංකු වර්තමාන මහ බැංකුවත් මහ බැංකු අධිපතිවරයාත් මේ ලෝකයේ මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල කියන උගුලේ හිර වෙන්නේ නැතුව මේ රට යම් ප්‍රමාණකට මේ ආර්ථිකය කළමනාකරණය කිරීම පිළිබඳව අපේ ගෞරවය ස්තුතිය පුද කරන්න ඕන. අකමැත්තෙන් කියන්න ඕන තවත් කාරණාවක් තියෙනවා අපේ රටේ ඉන්න ආර්ථික විද්‍යාඥයන් සම්බන්ධව. බන්දුල ගුණරත්න ඇමතිතුමා මෙතන ඉන්නවා සභාවේ. මේ ආර්ථික විද්‍යාඥයන් අතිමහත් බහුතරයක් බටහිර ආර්ථික චින්තනයන්ගෙන් පෝෂණය ලැබපු අය. ඒ බටහිර ආර්ථික චින්තනයන්ගෙන් පෝෂණය අධ්‍යාපන ලැබපු අයගේ මොළ ටික හොදලක තියෙන්නේ IMF එකයි World Bank එකයි ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල් ලෝක බැංකුවත් මොහුන්ගේ මොළ හොදලා. ඔවුන් තවමත් කල්පනා කරන්නේ මේ මෑත දශක 3-4 කාල පරිච්ඡේදය තුළ මේ ලෝකයේ හැසිරීම සම්බන්ධව. හැබැයි ඔවුන් තවමත් කියවීමක් හරියට කරලා තියෙනවද කියන කාරණාව සඳහන්නේ නැහැ. මේ ලෝකයේ ගමන් මඟ අද වෙනස් වෙලා තියෙන කාරණාව පිළිබඳව සියවස් 5කට පස්සේ අද ලෝකයේ බලවතා බවට ආසියාව පත් වෙලා තියෙනවා. සියවස් 5කට පස්සේ අද ලෝකයේ බලවත් මාර්ගකයේ තියෙන ආසියාව. ඒක නිසා මේ ආසියාවේ ආර්ථිකය කෙරෙහි යම් දිශානතියට යම් ගමන් මගකට යන වැඩවිලිල අපි වගේ රටක සිද්ධ කරන්න ඕන ඒ වෙනුවෙන් වාස්තවික තත්ත්වයන් සෑහෙන්න අපේ රට නිර්මාණය වෙලා තියෙන වෙලාවක්. ඒක නිසා මේ ලෝක ආර්ථික තත්ත්වයත් එක්ක තීන්දුව ගැනීම මේ මොහොතේ ඉතාමත් වැදගත් කාරණාවක් බවට පත් වෙලා තියෙනවා. ඒක නිසා මේ ආර්ථික විද්‍යාඥයන්ගේ කාර්යභාරය අපි මේ මොහොතේ සිහිපත් කරනවා ආචාර්ය අන්නම් පෙරේරා වගේ ප්‍රාමාණික බුද්ධිමතුන් මහ බැංකුව සමග සම්බන්ධලට ආචාර්ය ගාමිණී කොරියා වගේ මහා ප්‍රාමාණික බුද්ධිමතුන්ගේ චින්තනයන් අවශ්‍ය වේලාවක තමයි 2020 මේ මහ බැංකු වාර්තාව ගැන අපි කතා කරන්නේ. ඒක නිසා සාම්ප්‍රදායික මේ කෝණයන්ගෙන් ගැලවිලා මේ ගමන යන්න පුළුවන් නම් තමයි අපේ රටේ මේ ආර්ථිකව සුවඳවන්න පුළුවන්කම ලැබෙන්නේ. ඒක නිසා නැවත වතාවක් මහ බැංකු අධිපතිතුමාට ස්තුතිවන්ත වෙනවා. මේ IMF පුගලෙන් අපි ගලවා ගන්න මේ මොහොත වෙනකන් සමත් වීම සම්බන්ධව. මොකද IMF පුගල
IMF පුබලදමයි රටේ හැමදාම ඔවුන් ණය දීලා හැමදාම කොන්දේස වලට හිරකරන එක. ඒ කොන්දේස වෙන්නේ සුබසාධනයන් කප්පාදු කරන සහ සමාජ සුබසාධනයන් අහිමි කරන කොන්දේසි. අපිට මෙතෙක් ඒ කාරණාවෙන් ගැළවිලා ඉන්න පුළුවන්කම ලැබිලා තියෙනවා. ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලෙන් ඉතිහාසයේ අවස්ථා ගණනාවක් අපි ණය අරගෙන තියෙනවා වාර 14ක් 15ක් අවස්ථාවන්. මම ස්තුතිවන්ත වෙනවා මහින්ද රාජපක්ෂ රජයට, ඒ වගේම ගෝඨාභය රාජපක්ෂ රජයට. මේ කාල සීමාන් තුළ මේ IMF උගලෙන් ගැළවිලා මේ ආර්ථික අමාරුකම් මැද්දෙත් අපිට මේ කාරණාවන් කළමනාකරණය කරගෙන ඉදිරියට යන්න පුළුවන්කම ලැබීම සම්බන්ධව. ඒ වගේම මගේ කතාවේ අනිත් කාරණාව තමයි අපි කොහොමද මේ රාජ්‍ය ආදායම් වැඩි කරගන්නේ කියන කාරණාව. 1970 අපේ රටේ ආර්ථිකය බාර දෙනකොට අපේ රටේ දරදේශක නිෂ්පාදන රාජ්‍ය ආදායම 24%. හැබැයි මේක ක්‍රමිකව අඩු වෙලා ගිහිල්ලා 2019 වෙනකොට මේක 109 දක්වා අඩු වුණා රාජ්‍ය ආදායම. මේ කොවිඩ් අර්බුදයත් එක්ක මා විශ්වාස කරන්නේ අජිත් නවාත් කබ්ඩාල් මැතිතුමනි අද රාජ්‍ය ආදායම බිඳුවට බහැලා කියන කාරණාව. ඒක නිසා රාජ්‍ය ආදායම වැඩි කරගැනීමේ උපක්‍රම තමයි ඊළඟ කාර්යභාරය බවට පත් වෙන්නේ. ඒක නිසා මේ රාජ්‍ය ආදායම වැඩි කරගැනීමේ ප්‍රධාන කාර්යභාරය බවට පත් වෙන ප්‍රතිපත්තිය පිළිබඳව වෙනදාට වඩා සැලකිලිමත් ප්‍රතිපත්තියක් අනුවෙන් මැදිහත් වෙන්න ඕන. ඒක නිසා මේ රටේ අපිට ප්‍රධානම කාරණාව වර්තමාන මුදල් ඇමතුමාගෙන අපිට දැන් විශ්වාසයක් තියෙනවා මේ පිළිබඳව ප්‍රාමාණික ඕනෑකමක් තියෙන පුද්ගලයෙක් විදියට මේ රටේ බදු ප්‍රතිපත්තිය ගැන නැවත ජාතික බදු ප්‍රතිපත්තියට තල්ලු වෙන කියවීමක අවශ්‍යතාවය තමයි පෙන්눔 කරලා තියෙන්නේ. ඒක නිසා මේ රජේ රටේ ආදායම උසාවදපන ප්‍රධාන කුළුණු තුලන වෙච්ච දේශීය ආදායම් දෙපාර්තමේන්තුව, රේගු දෙපාර්තමේන්තුව, සුරාපද දෙපාර්තමේන්තුව මේ කුළුණු තුනම දැන් අබලන් වෙලා තියෙන්නේ. මේ කුළුණු වලට දැන් මුක්කු ගහන්න වෙලා තියෙන්නේ. ඒක නිසා මේ කුළුණු වහා ප්‍රතිසංස්කරණය කරන්න අපිට ඉඩකඩ නොලැබුණොත් අපේ රටේ ආදායම තව තවත් මහා දැවැන්ත ඛේදනීය තත්ත්වයකට විනාශ වෙලා යනවා. ඒක නිසා මහා දැවැන්ත පරිවර්තනයන් මේ කුළුණු තුන වෙනුවෙන් සිදු කළ යුතුයි. අපි මොනතරම් පහුගිය කාලේ යම් යම් උත්සාහයන් දරුවා වුණත් මේ රාජ්‍ය ආදායම ඔසවා තබන ඒ ආයතන තුනම අකමැත්තෙන් උනත් කියන්නනවා ලංකාවේ දූෂිතම ආයතන ලැයිස්තුවේ ඉහළින්ම තියෙන ආයතන බවට පත් වෙලා තියෙනවා මේ රාජ්‍ය ආයතන ඔසවා තබන ප්‍රධාන ආයතන කිහිපෙම. මොන උපක්‍රම භාවිතා කරත් වැඩක් වුණාද? අපිට මතකයි රේගු දෙපාර්තමේන්තුවට අධිකාර ජනාධිපතිතුමා පත් කර හමුදාවේ ඉහළම නිලධාරියෙක් වැඩගත් නිලධාරියෙක්
විනාඩි 2ක
කාලයක්කට අවසනාවකට ඒකේ තියෙන අතුරු තියෙන යාන්ත්‍රණය තවමත් පරණ විදියටම යන්නේ. පරණ විදියටම යන්නේ බෝතලේ මාරු කරාට පරණ වයින්මයි ඒ ආයතන තුල තියෙන්නේ. ඒක නිසා මේ ආයතන පද්ධතිය වෙනස් කරන්න කටයුතු කරන්න ඕන. මම කතාවේ ප්‍රධාන අරමුණක් ඉදිරියට කතා කරන තවත් ඊළඟ කාරණාවක් තමයි අපේ රටේ මේ ආර්ථිකය ශක්තිමත් ඔසවා තබන්න ප්‍රධාන කාරණාවක් වෙච්ච ඉතුරුම් පිළිබඳව නිසි අවධානයක් යැති වෙච්ච කාල පරිච්ඡේදයක් බවට පත් වෙලා තියෙන්නේ. අපේ රටේ ජනතාව ඉතුරුම් කරණයෙන් ගැලවිලා ගිහිල්ලා තියෙන්නේ. ලෝකේ දිනු වෙච්ච හැම රටකම දිනුවේ ප්‍රධාන රහස බවට පත් වෙලා තියෙන්නේ ඔවුන්ගේ ඉතුරුම් කොටස. අපිට මතකයි චීනය දිනු වෙනකොට චීන විප්ලවයෙන් පස්සේ මිනිසුන්ට ආයෝජන කරා මිනිස්සු සල්ලි ඉතුරු කරන්න කියලා. මිනිස්සු තමන්ගේ ළඟ තියෙන සල්ලි සියල්ල ඉතුරු කරා. ඒ ඉතුරුම් තමයි රාජ්‍ය ආදායම් බවට පත් උනේ. අද අපේ රටේ ඉතුරුම් කරණය ගැන කිසිම කතිකාවක් වෙන්නේ නැහැ. ඉතුරුම් කරණය සඳහා හදපු බැංකු ඉතුරු ජාතික ඉතුරු කිරීමේ බැංකුව අද ඒක තවත් එක් වාණිජ බැංකුවක් විතරයි. අපේ පාසල් ලවදි තුල අපිට ඉතුරු කරොම් පුරුදු ඇති කරා අපිට මුදල් ඉතුරු කරන්න ඉස්කෝලේ තපල් කඩල් දාලා මුදල් එකතු කිරීම කරා. අපිට මතක අපිට පොඩි කාලේ අපේ බැංකු පොතක් තියලා දෙමාපිය අපේ මුදලක් දැම්මා. අද ඒව මොකක්වත් ක්‍රියාත්මක වෙන්නේ නැහැ. ඒක නිසා අද ඉතුරුම් කරණයට රට තල්ලු කරන්නේ නැත්නම් මහා දැවැන්ත ඛේදවාචකය තමයි තල්ලු වෙන්නේ. ඒක නිසා පාසල් පද්ධතිය තුළ වහවහා ඉතුරුම් කරණය පිළිබඳව වැඩි මැදිහත් වීමක් වෙන්න ඕන. ඒ ඉතුරුම් කරණය කියන එක සමාජගත හුරුවක් බවට පත් කරන්න ඕන. 43 ලක්ෂයක් වෙච්ච සෑම පාසල් දරුවෙකුටම බැංකු පොතක් අනිවාර්ය කරන්න, හැම දරුවෙකුටම කැටයක් ලබා දෙන්න, වාර්ෂික ඉතුරුම් කරන්න පුළුවන්කම ලැබුණොත් මේ රටේ මහා දවන් ශක්තියක් වගේ ඉතුරුම් කරණය පිළිබඳව වැදගත් කාර්යභාරයක් වේවි. ඒ වගේම අවසාන වශයෙන් මේ රටේ බැංකු පද්ධතිය පිළිබඳව නැවත නියාමනයක් වෙන්න ඕන. අද බැංකු පද්ධතිය ස්ථාපිත කරන්න එදා ජීවිත පරිත්‍යාගයෙන් කැප කරපු මේ නායකයන් ටීවී ලංකාවට වෙන්න පුළුවන්, ඇන්ඩම් පෙරේරා, අපේ ෆීලික්ස් දයිස් බණ්ඩාරනායක, ඒ වගේම ෆිලිප් ගුණවද වගේ මේ බුද්ධතුන් බිහි කරපු බැංකු පද්ධතිය අද මූලික පරමාර්ථයන්ගෙන් බැහැරව යනවා. කලින් කීපගේ ජාතික ඉදිරිින් බැංකුවාද ඉදිරිින් බැංකුවක් නේ වාණිජ බැංකුවක්. මම අවසන් කරන මට තප්පරයක් දෙන්න. මහජන බැංකුව ඉදා ස්ථාපිත කරේ සංවර්ධන බැංකුවක් විදියට. අද ඒ බැංකුව සංවර්ධන බැංකුවක්ද? ඒකත් තවත් එක් වාණිජ බැංකුවක් විතරයි. ඒක නිසා මේ බැංකු පිහිටුවීමේ අරමුණු සාක්ෂාත් කරගන්න හොත කිවිමක් කරන්න කියන කාරණා සිහිපත් කරමින් පෞගේ කාලේ බැංකුවල විශාල ණය සහ දේවල් ණය ලබා දීම සිද්ධ වෙලා තියෙනවා. නමුත් අවාසනාව කාරණාව මහ බැංකුව නැවත විකර්ණය කළ බලන්න හොයලා බලන්න මේ ණය වලින් අතිමහත් බහුතරයක් පාරිභෝගික ණය මිසක් ආර්ථිකයේ ශක්තිමත් කරන කෘෂිකර්මාන්ත කර්මාන්තේෂ්ඨ නය නෙවෙයි. ඒක නිසා ඒකන කල්පනා කරන්න කියන කාරණාව ඉල්ලා සිටමින් 2019 දෙසැම්බර් මාසයේ අපි බරපතල තීන්දුවක් ගත්තා, බදු සංශෝධන තීන්දුවක්. ඒක තුළ මහා දේවන්ත ප්‍රතිපත්ති වෙනසක් සිද්ධ වුණා, ආර්ථිකයේ වෙනසක් සිද්ධ වුණා. මහ බැංකුවෙන් ගෞරවයෙන් ඉල්ලනවා නැවත කල කියවීමක් කළ යුතුයි, ඒ බදු සහනයන් තවදුරටත් පවත්වාගෙන යා යුතුද කියලා. කොවිඩ් සමයේදී ගරු මුලාසනාරුවට මන්ත්‍රීතුමනි අවසාන වශයෙන් කියන්නේ, කොවිඩ් සමයේදී රටම හතරගාත වැඩිද්දී, ආර්ථික හතරගාත වැඩිද්දී සමාගම් කීපයක් අතිලාභ ප්‍රමාණයක් ලැබුවා. ඒ සමාගම් ලාභ ලැබපු ආයතන වලින් යම් මුදල් ප්‍රමාණයක් රජයට ලැබෙන ආකාරයෙන් බදු සංශෝධනයක් අධිකරණ කියන ඉල්ලා සිටමින් මට වෙලාව ලබා දීම සම්බන්ධව ගෞරව අතිශය ප්‍රති කරමින් 20/20 මහ බැංකු වාර්තාව 20/21 ඉදිරි දශකයටත් කියවීමක් කරන මහ බැංකු වාර්තාවක් බවට පත් කරන කෙනා ඉල්ලා සිටමින් මාන්‍යන බොහොමත් ස්තුතියි.
Honorable Faisal Kasim, you have 10 minutes.
Bismillahir Rahman Rahim. சபைக்கு தலைமை தாங்கும் தலைவர்களே, இன்று மத்திய வங்கியின் 2020 அறிக்கை பற்றிய விவாதத்திலே கலந்து கொள்வதற்கு நான் மகிழ்ச்சி அடைகிறேன். இருந்தாலும் இது ஒரு நிதி சம்பந்தமாக பேசினாலும் கூட சற்று எமது பிரதேசத்தில் உள்ள பிரச்சனைகளை பற்றி சற்று பேசலாம் என்று நான் நினைக்கின்றேன். உண்மையாக காரதீவு பிரதேச சபையின் தவிசாளர் அவர்கள் எங்களுடைய நபிகள் நாயகம் அவர்களுடைய அவமதித்து ஒரு அறிக்கையை விடுத்திருந்தார். இது சம்பந்தமாக நானும் எனது கட்சியும் நாங்கள் இதுக்கு எதிர்க்கு நாங்கள் அவரை வன்மையாக கண்டிக்கின்றோம். அது மட்டுமல்ல, அவருடன் இணைந்து கொண்டு செயற்படும் ஏசிஎம்சி எஸ்எல்எம்சி பிரதேச சபை உறுப்பினர்களுக்கு நாங்கள் நன்றி கூறுகின்றோம். அவர்கள் தொடர்ந்தும் அவர்கள் முயற்சி வெற்றி பெற வேண்டும் என்று நான் கேட்டுக் கொள்கின்றேன். இருந்தாலும் இந்த சபையிலே இன்னும் ஒரு கருத்தை நான் கூற விரும்புகின்றேன். அதாவது ஒரு தனியார் கம்பெனி, அதாவது இஏஎம் மெலிபன் டெக்ஸ்டைல்ஸ் உரிமையாளர் இல்லியாஸ் அப்துல் கரீம் அவர்கள் இந்த நாட்டு மக்களுக்கு 300 மில்லியன் ரூபாய் பெறுமதியான யூரோலஜி அண்ட் நியூரோலஜி ஒரு 3 மாடி கட்டிடத்தை 143 கட்டிலும் 13 ஐசியு பெட்டுடன் இன்று இந்த அரசாங்கத்திடம் கையளித்திருக்கின்றார். இவருக்கு நாங்கள் என்னை பொறுத்த மட்டிலே சென்ற அரசாங்கத்திலே நாங்கள் அமைச்சர் நானும் ராஜாங்க அமைச்சர் இருந்த போது இதன் முயற்சி நாங்கள் எடுத்துக்கொண்டோம். அந்த முயற்சியின் வெற்றி இப்போது இலங்கை நாட்டு மக்களுக்குள்ள அனைவருக்கும் இது கிடைத்திருப்பதற்கு நாங்கள் மகிழ்ச்சி அடைகின்றோம். அது சம்பந்தமான ஒரு அறிக்கையை நான் பாராளுமன்றத்திலே ஹன்சாட்டில் இடுவதற்கு நான் கேட்டுக்கொள்கின்றேன். அடுத்ததாக இன்று நாங்கள் பேசும் பொருள் தான் கோவிட் 19. இந்த கோவிட் 19 உங்களுக்கு பார்த்தால் தெரியும், இரவு பகலாக சென்ற அரசாங்கத்திலே வேலைக்கு அமர்த்திய டெங்கு உத்தியோகத்தர்கள் அவர்கள் இன்னும் அவர்கள் நியமனம் பெர்மனன்ட் ஆக்கப்படாமல் இன்னும் 20,000 ரூபாய் சம்பளத்துக்காக இரவு பகலாக அவர்கள் உழைத்துக் கொண்டிருக்கின்றார்கள். அவர்கள் நிறைய போர்க்களம் நடத்தியும் கூட இன்னும் அவர்கள் வெற்றி பெறாமல் இருக்கின்றார்கள். இந்த 2 வருடங்களாக இந்த கோவிட் 19 வந்தும் கூட அன்று அவர்கள் டெங்கு நோயை கட்டுப்படுத்துவதற்காக போராடியது போன்று இன்று அவர்கள் கோவிட் 19 நோயை கட்டுப்படுத்துவதற்கு இரவு பகலாக எமது பகுதியில் உள்ள MOH அதிகாரியுடன் PHIவுடன் அவர்கள் இன்று வீதி வீதி அழைச்சு சென்று அவர்கள் போடுகின்றார்கள். இன்று இந்த இடத்திலே எமது ராஜாங்க அமைச்சர் அதாவது நிதி ராஜாங்க அமைச்சர் இருப்பதன் காரணமாக அவரை கேட்டுக்கொள்வது, நீங்கள் இவர்களுடைய கோரிக்கையை என்று எங்கள் அமைச்சர் பந்தர் குணநாதர் கூட இருக்கின்றார், நாங்கள் கேட்டுக்கொள்வது இவர்களை நீங்கள் இவர்களுக்கு NEQ4 அதாவது அந்த அந்த இதுவும் அதாவது அந்த உரிமையும் இருப்பதன் காரணமாக இவர்களை நீங்கள் பெர்மனன்ட் ஆக்கி இவர்களுடைய தொழிலை கொடுக்க வேண்டும் என்று நான் அந்த இடத்திலே கேட்டுக்கொள்கின்றேன். அத்துடன் அது மட்டுமல்ல, 100,000 வேலை வாய்ப்பிலே இப்போது உங்களுக்கு தெரியும் எமது பகுதியில் உள்ள வைத்தியசாலை கிராம வைத்தியசாலைகளே ஆதார வைத்தியசாலை இன்று வேலைக்கு ஆட்கள் இல்லாமல் கஷ்டப்படுவதை நாங்கள் காண்கின்றோம். எங்களிடம் நாங்கள் வைத்தியசாலைக்கு சென்றால் அவர்கள் எங்களிடம் இது சம்பந்தமாக குறைகளை கூறுகின்றார்கள். ஆகவே நான் அரசாங்கத்திடம் கேட்டுக்கொள்வது என்னவென்றால், இந்த 100,000 வேலை வாய்ப்பிலே நீங்கள் வேலை வாய்ப்பு கொடுக்கும்போது மிக கொடுக்க வேண்டிய நிலை இருக்கின்றன. ஆகவே எங்களுக்கு எமது பகுதியிலே இன்று இந்த வைத்தியசாலைகளிலே வேலைக்கு ஆட்கள் தேவைப்படுவதன் காரணமாக இவர்களை உடனடியாக நீங்கள் வேலைக்கு அமர்த்தி இன்று இந்த COVID-19 போராட்டத்திலிருந்து வெற்றி பெறுவதற்கு நாங்கள் இவர்களுக்கு வைத்தியசாலை அதிகாரிகளுக்கு நாங்கள் உதவி செய்ய வேண்டும் என்று கேட்டுக்கொண்டிருக்கிறேன். அடுத்ததாக நாங்கள் இந்த நாட்டிலே COVID-19 காரணமாக நாங்கள் பொருளாதாரத்தை எழுந்த நிலையிலே காண்கின்றோம். இங்கு நிறைய விடயங்கள் பேசப்பட்டது. எந்த விடயம் பேசப்பட்டாலும் உலக நாட்டிலே பொருளாதாரம் வீழ்ச்சி அடைந்ததன் காரணம் இருப்பது மட்டுமல்லாமல் இலங்கையிலும் பொருளாதார வீழ்ச்சி அடைந்துள்ளதை நாங்கள் ஏற்றுக்கொள்ள வேண்டியதுதான். இருந்தாலும் நாங்கள் இந்த பொருளாதாரத்தை நாங்கள் மீட்சி வருவதற்காக அரசாங்கம் எல்லா நடவடிக்கையும் எடுத்துக் கொண்டிருக்கின்றது. இருந்தாலும் இந்த நடவடிக்கை உதாரணமாக கூறப்போது இன்று நாட்டிலே சுற்றுலாத்துறையை மேம்படுத்துவதற்காக நிறைய வேலைத்திட்டங்களை சுற்றுலாத்துறை அமைச்சர் கொண்டு வந்திருக்கின்றார். இன்று வரும் இலங்கைக்கு வரும் இந்த சுற்றுலா பிரயாணிகளை இவர்கள் PCR எடுப்பதற்கு மிக குறைந்த நேரத்துக்குள் எடுத்து செய்வதற்குரிய வேலைத்திட்டத்தை அமுல்படுத்துவதற்காக இன்று 6 மாத காலம் இன்று அதிகாரிகளின் அலட்சியம் காரணமாக இது ஈடுபட்டுக் கொண்டு போய் நாங்கள் காண்கின்றோம். இது கவலைக்குரிய விடயம். நாட்டில் அரசாங்கத்துக்குரிய வருமானம் பெறுவதற்காக இன்று சுற்றுலா பயணிகளை கொண்டு வர வேண்டும் என்று போராடிக் கொண்டிருக்கும் காலத்திலே அதிகாரிகள் அலட்சியமாக வேலைத்திட்டங்களை செய்வதன் மூலம் நாங்கள் எங்களுடைய அரசாங்கத்துக்குரிய அந்த முயற்சியின் வெற்றியை நாங்கள் காண முடியாது என்று கூற வேண்டும். ஆகவே அதிகாரிகளின் முக்கிய கடமை அரசாங்கம் என்ன முயற்சி எடுத்தாலும் அவைகளை காலம் தாழ்த்தாமல் உரிய நேரத்துக்கு மிக விரைவிலே அவர் செய்து முடிப்பதன் காரணமாக எமது COVID-19 பொருளாதார பிரச்சனை நாங்கள் வெற்றி பெற முடியும் என்று நினைக்கின்றேன். அடுத்ததாக இன்று சேதனப்பயிரை பற்றி பேசிக் கொண்டிருக்கின்றார்கள். எமது விவசாயிகள் இன்று கவலையாக இருக்கின்றார்கள். நானும் ஒரு விவசாயி. எமது விவசாயிகள் நாங்கள் கதைக்கும் போது கூறுகிறார்கள், சார் அடுத்த போகத்துக்கு எங்களுக்கு பயிரை கிடைக்குமா இல்லையா எனக்கு அன்னைகிட்ட போராகம் நெத்
நாங்கள்
கூறியிருக்கின்றோம். உங்களுக்கு அடுத்த வருடம் கிடைக்கும். 2021 முதலாம் கட்ட வேளாண்மைக்காக சேதனப்பகலை அதாவது கொம்போஸ் பயிரிடம் வரும் என்று கூறுகின்றோம். இருந்தாலும் எமது விவசாயிகள் கூறுகின்றார்கள், இது நாங்கள் வெற்றி பெற முடியாது, நாங்கள் அரசாங்கத்துடைய லட்சியத்தை நாங்கள் வெற்றி பெற முடியாது, ஏனென்றால் நாங்கள் இந்த சேதனப்பயிருக்கு நாங்கள் இன்னும் அதாவது நாங்கள் இன்னும் இயவாக்கம் அடையவில்லை. சாதாரணமாக எமது பிரதேசத்திலே சாதாரணமாக கூட யூரியாவை சாதாரணமாக ஒரு அந்த அறிவார்கள் என்றால் இவர்கள் அதை விட இன்னும் காலாந்தரம் கூட அறிவார்கள். அப்படிப்பட்ட விவசாயிகள் அவர்கள் கூறுகின்றார்கள், சேதனப்பயிரை நாங்கள் கொண்டு வரது மூலம் இந்த நெல் உற்பத்தியிலே நாங்கள் வெற்றி பெற முடியாது என்ற கோரிக்கை கூறுகிறார். அரசாங்கம் இதிலே கவனம் கொள்ள வேண்டியிருக்கின்றது. கிரமம் கிரமமாக இல்லாத பயிர்களுக்கு பயிர்களாக நாங்கள் இதை கொண்டு வரது மூலம் இதிலே நாங்கள் வெற்றி காண முடியும். அதாவது முதற்கட்டமாக அதாவது உணவு உற்பத்தியிலே மரக்கறி செய்கையிலே அதுக்கு மின் தென்னம் செய்யவில்லை அவ்வாறு ஒவ்வொரு அதாவது அடுத்ததாக தேயிலை உற்பத்தியில் இவ்வாறு உற்பத்தி வந்து நாங்கள் கடைசியாக வெள்ளாமைக்கு நாங்கள் செய்வோமா இருந்தால் அதில் வெற்றி பெற முடியும். இது முக்கியமாக அரசாங்கம் கவனித்துக் கொள்ள வேண்டிய முக்கியமான விடயம் ஒன்று. அடுத்ததாக எமது இன்று பேசும்போது சிலர் கூறினார்கள், அதாவது எதிர்கட்சியினர் கூறினார்கள், இன்று ஒன்லைனில் படிப்பது பற்றி பேசினார். சென்ற அரசாங்கத்திலே ஸ்வீடிஷ் அரசாங்கத்தின் ஒரு நிதியுதவியுடன் 5ஆம் வகுப்பு தொடக்கம்
அதுடன்
யூனிவர்சிட்டி வரைக்கும் செல்வதற்காக டெப் கொடுப்பதற்காக ஒரு பெரிய ப்ரொஜெக்ட் கொடுத்திருந்தோம். அதை நிராகரித்து விட்டார்கள். அது கிட்டத்தட்ட 0 இன்ட்ரெஸ்ட், 35 வருடம் ரீபேமெண்ட். அன்று இந்த கல்வி அமைச்சு அதை நிராகரித்து விட்டது. அதன் ஒரு தாற்பயத்தான் நாங்கள் இன்று நாமும் கொடுக்கின்றோம். ஆகவேதான் இவ்வாறான நல்ல நல்ல திட்டங்களை நாட்டுக்கு வரும்போது அவைகளை செயல்படுத்த வேண்டும் என்று கேட்டுக்கொண்டு விடைபெறுகிறேன். நன்றி.
Thank you. Honorable Professor Charita Herath, you have 10 minutes.
Garu Mulasanaruda Mantri Tumani, me vedagat sabhava kaltabime vivadayata sahabhagi wenna labima gana mama ithama saturata patwenawa. Visheshayenma 2020 maha banku warthawa sambandhawa janata vimukti peramune nayaka Amra Disanayaka මන්ත්‍රීතුමා ඉදිරිපත් කරපු මේ සභාව කල්තැබීමේ විවාදය මම හිතන්නේ එක පැත්තකින් අපි පාවිච්චි කළ යුත්තේ අපේ රටේ ඉතාම වැදගත් ආයතනයක් විසින් වාර්ෂිකව ඉදිරිපත් කරන මේ වාර්තාව මත පදනම් වෙලා අපේ දේශපාලන ප්‍රතිපත්ති තීරණ ගැනීමේ පළල් සභාවකට ඒකේ තියෙන දත්ත කොහොමද පාවිච්චි කරන්නේ කියන එක පිළිබඳ අදහසක් කැටුවයි අපි මේ සාකච්ඡාව කර යුතුව තිබෙන්නේ. ඒ නිසා විශේෂයෙන්ම අද උදේ මේ යෝජනාව විස්තර කරපු අපේ මිත්‍ර හර්ෂද සිල්වා මන්ත්‍රීතුමා ඉතා පැහැදිලි ප්‍රශ්නයක් මතු කරුවා මේ අපේ ආණ්ඩුවේ මතවාදය මොකද්ද කියලා. මතවාදය කියලා එතුමා කිව්වේ අපි ආර්ථිකය ගැන දරන්නේ මොන වගේ අදහසක්ද කියලා අපෙන් ප්‍රශ්නයක් ඇහුවා. ඉතාම පැහැදිලිව පිළිතුරු දිය යුතුයි. අපි විශ්වාස කරන්නේ වෙළඳපොළයි රාජ්‍යයයි කියන යාන්ත්‍රණ දෙකම සමබරව ගෙනියන්න පුළුවන් ආර්ථිකයක් විසින් තමයි අපේ රටේ අද නිර්මාණය කරලා තියෙන ගැටලු විසඳන්න පුළුවන් කියලා අපි දේශපාලන ව්‍යාපාරයක් විදිහට විශ්වාස කරන්නේ. එනිසා ඒක වෙළඳපොළ පළල් කරපු රාජ්‍යය කුඩා කරපු පරණ එක්සත් ජාතික පක්ෂයේ ආකෘතිය නෙමෙයි. ඒක වෙන විදිහකට කිව්වොත් අර 2002 වගේ කාලවල අපේ සමාජයේ අදහසක් තිබුණා වී වෙනුවට රෝස මල් වවන්න ආර්ථිකයක් හදනවයි කියලා. අපි එහෙම කල්පනා කරන අය නෙමෙයි. අපි පුරන් කුඹුරු කියලා වගා කරන්න පුළුවන් කුඹුරු පුරවන ආර්ථිකයක් එක්ක ඉස්සරහට යන අය නෙමෙයි. එනිසා පෞද්ගලික අංශය අපි විශ්වාස කරනවා. පෞද්ගලික දේපල පිළිබඳ අපි බරපතල විශ්වාසයක් ගෞරවයක් තියෙනවා. හැබැයි ඒ රාජ්‍යය දිය කරලා හරින දිශාවකින් නෙමෙයි. ඒ නිසා මම මේ සංවාදය මේ සභාව ඉතාම වැදගත් මතවාදී සංවාදයකට තල්ලු කරන්න ඕන නිසා පැහැදිලිව කියන්නේ ගරු හර්ෂද සිල්වා මගේ මිත්‍ර මන්ත්‍රීතුමා මතු කරපු ප්‍රශ්නෙට පැහැදිලි පිළිතුර අපි බැලන්ස් එකොනොමි එකක් සමබර ආර්ථිකයක් රාජ්‍යයයි වෙළඳපොළයි සමාන්තරව ඉදිරියට ගෙනියන ආර්ථිකයක් ගැන විශ්වාස කරනවා. ඒ වගේම අපි හැමෝම දන්නවා අපේ රටේ පළල් රාජ්‍ය යාන්ත්‍රණයක් අපි අවිධිමත්ව සමහර තැන්වල හදලා තියෙනවා. අවිධිමත්ව හදලා තියෙනවා. අද එක එක රාජ්‍ය මේ පහුගිය අවුරුදු 73ක නිදහස් ශ්‍රී ලංකාවේ ආණ්ඩු ක්‍රමය ඇතුලේ විවිධ පන්නේ රාජ්‍ය යාන්ත්‍රණ ඉස්සරහට ගෙනල්ලා තියෙනවා. එනිසා අද සමාජයේ කල්පනාවක් තියෙනවා රස්සාවක් කියන්නේ රජේ රස්සාවක් කියලා. මෙහෙම හිතිලා තියෙන්නේ මේ පෞද්ගලික අංශය සම්බන්ධව අපේ සමාජයේ ඔය කොච්චර විශේෂයෙන්ම එක්සත් ජාතික පක්ෂය වගේ පෞද්ගලික අංශ ගැන වැඩි වශයෙන් කතා කරපු ආණ්ඩු හිටියට මතවාදයක් විදිහට මේක ඉදිරියට ඇවිල්ලා නැහැ. මේ පැත්ත 1977 ආර්ථික වෙනස මතවාදී සමාජයේ තාම තියෙන්නේ පිටගංකාරයෙක් වගේ. ඒ නිසා තමයි වෙළඳාම එහෙම නැත්නම් වෙළඳපොළ ටිකක් නරක දෙයක් වගේ හිතෙන විදිහට සමහරු කතා කරන්නේ. අපි එහෙම නැහැ. අපි විශ්වාස කරන්නේ රාජ්‍යයේ සුබසාධන පැත්තෙන් අධ්‍යාපනය සෞඛ්‍ය මහා මාර්ග වගේ පැතිවලින් ඉදිරියට යන්න ඕන කියලා අපි විශ්වාස කරනවා. හැබැයි ඊට එහාට ගිය වෘත්තීය අවකාශය ඇතුලේ තාක්ෂණ අවකාශය ඇතුලේ ඒ වගේම අධ්‍යාපන අවකාශය ඇතුලේ පෞද්ගලික අංශයට විශාල ඉඩක් තියෙනවායි කියලා අපි විශ්වාස කරනවා. අන්න ඒ ඉඩ ඉදිරියට ගන්න අපි බලනවා. විශේෂයෙන්ම මුලාසනාරූඪ මන්ත්‍රීවරුනි මන්ත්‍රීතුමනි අපේ සමාජයේ අදහසක් තියෙනවා මේ රැකියා නිර්මාණය කරනවායි කියලා කියන්නේ ආණ්ඩුවේ රැකියා දෙනවායි කියන එක. අපි හැම මැතිවරණයකදීම කියනවා ජොබ් ක්‍රියේෂන් කියලා. අපි රැකියා නිර්මාණය කරනවායි කියලා කියන්නේ මේ ආණ්ඩුවේ රැකියා දෙනවායි කියන එක නෙමෙයි. රැකියා ලබන්න පුළුවන් ආර්ථිකයක් පෞද්ගලිකංශෙයි රාජ්‍ය යාන්ත්‍රණයේ දෙකේම හදනවා කියන එක. එනිසා මේ සමාජෙත් මේ මතය වැරදියට තේරුම් ගන්න තැන් තියෙනවා. සමහරු කල්පනා කරනවා හැකි තාක් දුරට රජයේ ආයතනවලට පුද්ගලයෝ බඳ ගන්න එක තමයි රැකියා නිෂ්පාදනය කියලා දේශපාලන ශබ්දකෝෂේ තියෙන්නේ කියලා. ඒක එහෙම නෙමෙයි. අපි වරාය නගර සංවර්ධන පනත, වරාය නගර පනත ගෙනාවෙම මට තර්ක කරන්න පුළුවන් රැකියා නිෂ්පාදනයේ එක වැදගත් පියවරක් කියලා. වරාය නගරය පිළිබඳ සංකල්පය ගෙනාවේ අපේ ආණ්ඩුව, වරාය නගරය පිළිබඳ නීතිය ගෙනාවේ අපේ ආණ්ඩුව. එහෙම කෙරුවේ රැකියා නිෂ්පාදනය කියන ද්විතීයක වැදගත් සංකල්පය සඳහා වූ ප්‍රාථමික තීන්දුවක්, ප්‍රාථමික ප්‍රතිපත්තියක් විදිහටයි. ඒ නිසා අපි කල්පනා කරන්නේ රැකියා නිෂ්පාදනය කියන එක ඔය නිකන් ලාභෙට රජයේ රැකියාවක් කාට හරි දීලා රැකියා දුන්නයි කියලා ගණන් හදනවට වඩා රැකියා කියන පළල් කලාපේ ශක්තිමත්ව ඉස්සරහට ගන්න පුළුවන් ආර්ථිකයක් ගේනවා කියන එකයි. ඒ වගේ මම මේ වෙලාවේදී මතක් කරන්න ඕන අපේ පාසල් ආචාර්යවරු, ගුරුවරු මේ දවස්වල ගරු මුලාසනාරුඩ මන්ත්‍රීතුමනි විශාල වශයෙන් පාරට එමින් තියෙනවා. අපි දන්නවා අපේ රටේ අධ්‍යාපනයේ ඒ සහෝදරවරුන්ට තමන්ට බලාපොරොත්තු වෙච්ච වැටුප් පිළිබඳ ඒ වැටුප් ඌනතාවයක් තියෙනවායි කියලා. ඒ වගේම ඒ වැටුප් පිළිබඳ ගැටලු අවුරුදු 20 ගානක් තිස්සේ තාම විසඳන්න බැරි වුණා කියලා අපිත් කල්පනා කරනවා. ඒ වගේම අපේ 94 ආණ්ඩුවේ හිටපු අර රිචඩ් පතිරණ ඇමතිතුමාගේ ඒ ඉතාම ඉදිරිගාමි ප්‍රතිපත්තියෙන් පස්සේ ඒ වගේ ශක්තිවත්ව ගුරුවරුන්ට සලකන්න පුළුවන් ක්‍රමවේදයක් හැදුන්නේ නැහැ කියලා අපි දන්නවා. හැබැයි අපි ඒක පිළිගන්න ගමන් අද අපි ඉන්න තැන ගැන අවබෝධයක් ඇතුවයි පාරට එන්න ඕන. ඒ නිසා මම විශේෂයෙන් මේ ගුරුවරු ඔක්කොම ජනතා විමුක්ති පෙරමුණේ අය හරි, එහෙම නැත්නම් අපේ ස්ටාලින් සහෝදරයාගේ අය හරි කියලා අපි විශ්වාස කරන්නේ නැහැ. ඒක ඉන්නවා මේ රටේ ඇත්ත ආචාර්යවරුන්, අපිත් එක්ක වැඩ කරපු සහෝදරවරුන් එතන ඉන්නවා. ඉතින් අපි මේ හැම දෙනාගේ
පිටා තව විනාඩි දෙකක කාලයක් තියෙනවා ඔබතුමා.
ඉතාම කාරුණිකව ඉල්ලන්නේ මේ ප්‍රශ්නය අපිට තේරෙනවා. මේ ප්‍රශ්නය අපිට තේරෙනවා. ඒ වගේම මේ ප්‍රශ්නේ අපි විසඳනවා. හැබැයි ඒ විසඳන්න පුළුවන් වෙන්නේ පළල් ක්‍රියාමාර්ගයක, ප්‍රතිපත්ති ක්‍රියාමාර්ගයක ඉඳලා මිසක හෙට උදේට හතු පිපෙනවා වගේ අපිට මේ ප්‍රශ්නේ ඒ ආකාරයෙන් විසඳන්න බෑ කියන එක එතුමාලා පිළිගනී කියලා අපි විශ්වාස කරනවා. ඒ වගේම අපේ රටේ රාජ්‍ය දේපල, රාජ්‍ය ආයතන සහ රාජ්‍ය ව්‍යාපාර සම්බන්ධව මේ මහ බැංකු වාර්තාවෙත් ඉතා පැහැදිලිව ප්‍රකාශ කරලා තියෙනවා. අපේ රටේ ලොකු ගැටලුවක් තියෙනවා. රාජ්‍ය ව්‍යාපාර සම්බන්ධව අපේ රටේ තියෙන සමහර ගැටලුකාරීත්වයන් විසඳ ගන්න නැතුව මොන ආණ්ඩුවක්පත් උනත් ඒ ආයතන ලාභ ලබන්න බෑ. ඒ නිසා විශේෂයෙන්ම අද ඛනිජ තෙල් සංස්ථාව, හුඟක් අය ඛනිජ තෙල් සංස්ථාවට බයිනෝ. හැබැයි ඛනිජ තෙල් සංස්ථාව සම්බන්ධව අපි තුල තියෙන ඒ විවේචනය එක්කම අපි ගැට ගැහිලා තියෙනවා. ඛනිජ තෙල් සංස්ථාවට අද සිද්ධ වෙලා තියෙනවා විවිධ ශේෂ්ත්‍රවල අයට ඉතාම අඩු මුදලට, එහෙම නැත්නම් ඉතාම සුබසාධන ආකෘතියක් ඇතුලේ තමන් ගේන ඉන්ධන ටික දෙන්න. ඒකයි අපේ ගරු මුදල් ඇමතිතුමා, වර්තමාන මුදල් ඇමතිතුමා ඉතා පැහැදිලිව කිව්වේ මේ ඛනිජ තෙල් සංස්ථාව වගේ ආයතන අලුත් වැඩියාවෙන් නැත්නම් ප්‍රතිසංස්කරණය කරගන්න බැරි වුණොත් අපිට විශාල ගැටලුවකට යන්න වෙනවායි කියලා. ඒ වගේම ශ්‍රී ලංකන් ගුවන් සේවය අපි කෝප් කමිටුවේ පෞගිය දවස්වල බොහොම පැහැදිලිව සාකච්ඡා කෙරුවා මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, ඔබතුමා ඒ කමිටුවේ ඉන්න නිසා දන්නවා. ඒකේ බරපතල ප්‍රශ්නයක් තියෙනවා. අපිට ජාතිකමය වශයෙන් ගුවන් සේවයක් පවත්වගෙන යනවායි කියන අදහස නඩත්තු කරන්න දවසකට මිලියන ගාණක් අපි වියදම් කරමින් ඉන්නවා.
මේ රටේ කතාව අවසන් කරන්න,
මේ රටේ අහිංසක ජනතාව තමන්ගේ සීනි ටිකෙන්, පිටි ටිකෙන් ගෙවන බදු ටිකෙන් අපි ඩොලර් මිලියන ගාණක් මූදට හලනවා වගේ අද වෙනකොට මේ වගේ ආයතන පද්ධතියක් නඩත්තු කරනවා. එනිසා ආර්ථිකය ගැන අපි සාකච්ඡා කළ යුත්තේ මෙන්න මේ පළල් ආකෘති ඇතුලේ රාජ්‍ය යටතේ තියෙන ව්‍යාපාර ප්‍රතිසංස්කරණය කිරීම වගේ ආකෘතීන් ගැන අපි අලුතෙන් කතා කළ යුතුව තියෙනවා. ඒ නිසා මම අවසාන වශයෙන් කියන්නේ ගරු මන්ත්‍රීතුමනි, මේ 2020 මහ බැංකු වාර්තාව ඉතාම අමාරු කාර්තුවක ඉතාමත්ම පැහැදිලි ප්‍රතිපත්ති මාලාවක් ගන්න මේ ගරු සභාවට හොඳ අඩිතාලමක් සපේන ආකාරයේ වාර්තාවක් ලෙස ඉදිරිපත් කර තිබෙනවායි කියලා ප්‍රකාශ කරමින් මගේ වචන ස්වල්පෙ නිමා කරන බොහොම ස්තුතියි.
බොහොම ස්තුතියි. Honorable S. Sridharan, you have 8 minutes. ගෞරව ශ්‍රීධරන් අවර්ලිය උඟට නමුද.
ගෞරව තලමදාංග මුරිකනවර්களே, இந்த சபையிலே இன்றைய தினம் இந்த தலைப்புகளுக்கு மத்தியில் எனக்கு முதல்ல பேசிய முஸ்லீம் சகோதரர் ஃபைசர் காசிம் அவர்கள் ஒரு கருத்தை பதிவு செய்திருந்தார். அம்பாறை மாவட்டத்தில் காரைதீவு பிரதேச சபையினுடைய கௌரவ தவிசாளர் ஜெயஸ்ரீல் தொடர்பிலே அவர் ஒரு கருத்தை இந்த சபையிலே பதிவு செய்திருந்தார். மட்டக்களப்பு அம்பாறை மாவட்டத்தில் குறிப்பாக கிழக்கு மாகாணத்திலே தமிழ் முஸ்லிம் மக்கள் ஒற்றுமையாக வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். எவ்வளவோ நெருக்கடிகள் துன்பங்களுக்கு மத்தியில் ஒரு நீண்டகால உறவோடு பிட்டும் தேங்காப்பூவும் போல ஊர்களுக்கு இடையிலேயே இருக்கின்ற தொடர்புகள் அடிப்படையிலே அவர்கள் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். இவ்வாறு வாழ்ந்து கொண்டிருக்கின்ற சூழலில் இன்றைய நவீன தொழில்நுட்பத்துக்கு இடையிலே ஏதோ ஒரு சம்பவம் நடைபெற்றிருக்கிறது. அது உண்மையா பொய்யா அல்லது சட்ட ரீதியாக அது ஆராயப்பட்டதா உறுதிப்படுத்தப்பட்டதா, ஜெயஸ்ரீல் அவர்களால் தான் அந்த செய்தி இடப்பட்டதா அல்லது அவரால் செய்யப்பட்டதா, இதை எவையும் உறுதிப்படுத்தப்படாமல் இந்த நாட்டினுடைய ஒரு உயர்ந்த சபையிலே ஒரு கௌரவ உறுப்பினர் அவ்வாறான ஒரு தவிசாளர் பற்றிய பதிவை மேற்கொள்வது மிக வேதனையை தருகிறது. பல்வேறுபட்ட நெருக்கடிகளை முஸ்லீம் சமூகம் எதிர்கொள்ளுகிற பொழுது, அவருடைய ஜனாசாக்கள் இடிக்கப்படுகிற பொழுது கூட கௌரவ உறுப்பினர்களே, நீங்கள் கூட பல குரல்களை கொடுத்திருக்கிறீர்கள். தமிழ் சமூகம் நாங்கள் அவர்களோடு துணிந்து நின்று அவர்களுக்காக நாங்கள் ஊர்வலங்களை நடத்தியிருக்கிறோம், போராடி இருக்கிறோம். ஆனால் அவர்கள் நாங்கள் துன்பப்பட்ட காலங்களில் செய்ததை விட நாங்கள் செய்திருக்கிறோம், இன்றும் நாங்கள் அவர்களோடு நிற்கிறோம். ஆனால் சின்ன சின்ன விஷயங்களை சரியாக ஆராயாமல், சரியாக எடை போடாமல், இனங்களுக்கிடையில் குரோதங்களையும் விரோதங்களையும் வளர்க்கக்கூடாது என்பதை நான் தயவு செய்து ஃபைசர் காசிம் அவர்களுக்கு இந்த சபையினூடாக பதிவு செய்ய விரும்புகிறேன். இனிமேலும் சரியாக ஆராய்ந்து பேசுங்கள். ஒருவரை பற்றி நீங்கள் தேவையற்ற முறையிலே, அதுவும் இந்த உயர்ந்த சபையிலே பேசுவது நாகரிகமற்றது என்பதை நான் பதிவு செய்கின்றேன். அதே நேரம் அண்மையிலே வடக்கு மாகாணத்திற்கான ஒரு பிரதம செயலாளரை இந்த அரசு நியமித்திருந்தது. வடக்கு கிழக்கிலே தமிழர்கள் 70-80 ஆண்டுகளுக்கு மேலாக தங்களுடைய உரிமைக்காக போராடி வந்தார்கள். அந்த உரிமை என்பது இன்று கிட்டத்தட்ட 8 தசாப்த காலங்களை கடந்து பல்வேறுபட்ட சிங்கள தலைவர்களுடைய தூர நோக்கற்ற, அவர்களுடைய தீர்க்க தரிசன பார்வையற்ற செயல்பாடுகளால் வடக்கிலும் கிழக்கிலும் வாழுகின்ற தமிழர்கள் இலங்கையோடு சேர்ந்து வாழலாமா இல்லையா, இலங்கை என்கிற நாட்டுக்குள் தான் நாங்களும் ஒரு அங்கமாக இருக்கிறோமா இல்லையா என்கிற எண்ணங்களோடு தான் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். இந்த நாடு சட்டங்களாலும் ஜாப்புகளாலும் ஒன்றிணைக்கப்பட்டிருக்கிறதே தவிர மனங்களால் இன்னும் தமிழர்களும் சிங்கள மக்களும் இணைந்து வாழவில்லை என்பதை இந்த நாட்டிலே இருக்கின்ற தலைவர்கள் முதலிலே புரிந்து கொள்ள வேண்டும். அப்பொழுதுதான் இந்த நாட்டினுடைய அடிப்படையாக பெரியோடி போயிருக்கிற பிரச்சனைக்கு தீர்வு காண முடியும். 1940களில் நாங்கள் சிங்கப்பூரை சொல்கிறோம், ஜப்பானை சொல்கிறோம், இந்த நாடுகளோடு ஒப்பிடுகிற பொழுது அந்த காலத்திலே இலங்கை ஒரு உயர்ந்த பொருளாதாரத்தில் இருந்தது என்றுதான் நாங்கள் பேசிக் கொள்கிறோம், எல்லாரும் சொல்கிறீர்கள். ஆனால் இவ்வளவு காலங்கள் கடந்து கிட்டத்தட்ட இன்றைக்கு 80 ஆண்டுகளை நெருங்குகிற பொழுது இலங்கை ஏன் 60 ஆண்டுகள் 80 ஆண்டுகள் கடந்தும் பொருளாதாரத்திலே ஒரு சிங்கப்பூராக, ஒரு ஜப்பானாக, ஒரு கொரியாவாக ஏன் இலங்கையால் வளர முடியாமல் போனது? இந்த நாட்டிலே இனங்களை அரவணைக்க தெரியவில்லை, இங்கு இருக்கின்ற இன சமத்துவத்தை பேண முடியவில்லை, இனங்களுக்கிடையிலான ஒற்றுமையை கட்டி வளர்க்க முடியவில்லை. அதனால் தான் சிங்கள தலைவர்கள் விட்ட பிழைகள், தவறுகள் காரணமாகத்தான் இன்று இந்த நாடு பொருளாதாரத்திலே அதல பாதாளத்துக்கு சென்றிருக்கிறது. அதனை வைத்துத்தான் இன்று நீங்கள் மத்திய வங்கியினுடைய விடயத்தை கூட இந்த சபையிலே பேசிக் கொண்டிருக்கிறோம். மிக முக்கியமாக இவ்வளவும் இருக்க 1987 இதற்கு ஒரு முற்றுப்புள்ளி வைக்கும் வகையில் இணைந்த வடகிழக்கிலே ஒரு மாகாண சபையை உருவாக்கி அந்த மாகாண சபைக்கான ஒரு பொதுச் செயலாளரையும் தமிழராகவே இருக்க வேண்டும் என்ற அடிப்படையிலே கொண்டு வரப்பட்ட 13வது திருத்தத்தை தூக்கி கடாசி விட்டு இன்று ஒரு சிங்களவரை, சிங்கள மொழி பேசுகின்றவரை தமிழ் தெரியாத ஒருவரை வடக்கு மாகாணத்துக்கான செயலாளராக இந்த அரசு நியமித்திருக்கிறது. இது ஒரு யதாச்சாதிகாரம், இது ஒரு சர்வாதிகாரம், இது ஒரு நான் சொல்றதை செய், நான் சொன்னால் நீ கேட்க வேண்டும், நீங்க பேச முடியாது என்கிற ஒரு மிக மமதையோடு செய்கின்ற காரியம். இவ்வாறான தலைமைத்துவம் கொண்டிருந்தால் இந்த நாடு உருப்பட போவதில்லை, இந்த நாடு நீதியின் பாதையிலே செல்ல போவதில்லை, இந்த நாடு ஒரு காலமும் பொருளாதாரத்திலும் வளர்ந்து செல்ல முடியாது, இந்த நாடு இன்னும் இன்னும் கீழ்நோக்கிய நிலைக்குத்தான் செல்ல வேண்டி வரும். நாங்கள் உங்களிடம் தனிநாடு கேட்டு போராடினோம் ஒரு காலம், நாங்கள் இப்பொழுது வடகிழக்கு இணைந்த வடகிழக்கிலே சமஷ்டி அடிப்படையில் ஒரு தீர்வை கேட்கிறோம். இவ்வாறு தமிழ் மக்கள் போராடுகின்ற சூழலில் 60,000 மேற்பட்ட மாவீரர்களை இந்த மண்ணிலே தமிழர்கள் விதைத்திருக்கிறார்கள், 3-4 லட்சத்துக்கும் மேற்பட்ட மக்கள் இந்த மண்ணிலே தமிழர்கள் அழிக்கப்பட்டிருக்கிறார்கள், கோடானு கோடி சொத்துக்கள் அழிக்கப்பட்டிருக்கிறது. இதற்கு பிறகும் இந்த நாட்டிலே தமிழர்களுக்கு ஒரு பிரச்சனை இருக்கிறது, அதற்கு ஒரு தீர்வு எட்டப்பட வேண்டும், அதற்கு நியாயமான வழியிலே நாங்கள் செயல்பட வேண்டும் என்று இந்த நாட்டின் அதியுத்தம ஜனாதிபதியோ பிரதமரோ அவர் சார்ந்த குடும்ப அரசியலோ அல்லது சிங்கள தலைவர்களோ சிந்திக்க தவறினால் இந்த நாட்டினுடைய நிலைமை அதோகதிதான். இன்னைக்கு உலகத்திலே பல நாடுகள் உதாரணம், பல தலைவர்கள் இன்று இருந்திருக்கிறார்கள், காணாமலே போயிருக்கிறார்கள், பல தலைவர்களை வரலாறு பேசுவதில்லை. ஏன், இந்த நாட்டிலே போர் என்றால் போர், சமாதானம் என்றால் சமாதானம் என்று நிரபராதிகளாக நின்ற, ஆயுதம் இல்லாமல் நின்ற தமிழர்களை பார்த்து கோஷமிட்ட ஜே.ஆர். ஜெயவர்தனவை பற்றி இன்றைக்கு யார் பேசுகிறார்கள்? அவர் தொடக்கிய கட்சி, அவர் வளர்த்த கட்சி, அவர் உருவாக்கிய சட்டம், அவர் கொண்டு வந்த ஜனாதிபதி
எல்லாமே
கேள்விக்குட்படுத்தப்பட்டிருக்கிறது. இன்றைக்கு அவருடைய கட்சி ஒரு ஆசனத்தை வெல்ல முடியவில்லை. இந்த பாடத்தை ராஜபக்ச குடும்பம் கற்றுக்கொள்ள வேண்டும். மமதையும் ஆணவமும் சர்வாதிகாரமும் இந்த நாட்டிலே இந்த உலகத்திலே ஒருபோதும் நிலைத்து நிற்க போவதில்லை. ஒரு முறை சொன்னார், பிரேமதாசா பேசுகிற பொழுது கூட அவர் இதய சுத்தியோடு பேசவில்லை, தீர்வை கொண்டு வரவில்லை. அவருடைய காலத்திலே அவர் மாகாண சபைக்கு கொடுக்கப்பட்ட அதிகாரங்களை வெட்டி வெட்டி பிடுங்கி எடுத்தார். அவருக்கு பின்னர் வந்த டி.பி. விஜயதுங்க சொன்னார், சிங்களவர்கள் ஒரு மரம் என்றால் தமிழர்கள் நீங்கள் கொடி போல அதில் படலாமே தவிர நீங்கள் மரமாக இருக்க முடியாது. இவ்வாறு ஒவ்வொரு சிங்கள தலைவர்களும் இனவாதம் பேசினார்கள், பௌத்த அடிப்படைவாதத்தை சொன்னார்கள், சிங்கள பௌத்தத்தின் அடிப்படையில் அவருடைய கோலோச்சுகின்ற வரலாறுகள் இருந்தது. இன்று திரும்பவும் யாழ்ப்பாணத்தின் வடக்கு மாகாணத்திற்கும் கிழக்கு மாகாணத்திலும் பெரும்பகுதியான தமிழர்கள், தமிழ் பேசும் மக்கள் வாழுகின்ற இடங்களிலே சிங்கள கவர்னர்களை நீங்கள் நியமிக்கிறீர்கள். சரி, சிங்கள ஆளுநரை நியமித்திருந்தால் நீங்கள் ஏன் அந்த சட்டத்தின்படி மொழி அடிப்படையில் வடக்கு மாகாணத்துக்கான அந்த பொது செயலாளரை கூட இப்ப நியமனம் பெற்றவரை விட கிட்டத்தட்ட 8 பேர் சீனியர்களாக சிரேஷ்ட நிலையில இருக்கிறார்கள். வடக்கு மாகாணத்திலே 8 பேர் சிரேஷ்ட நிலையில் இருக்க ஒரு அவர்களை விட ஜூனியர் லெவல்ல இருக்கிற ஒருவரை கொண்டு போய் அவரை சீஃப் செக்ரட்டரியாக நியமனம் செய்வது என்பது இந்த நாட்டில் எவ்வளவு மோசமானது. ஆகவே இந்த நாட்டினுடைய அதிகார எல்லைக்குட்பட்டவர்கள் தயவு செய்து புரிந்து கொள்ளுங்கள், இந்த நாட்டிலே புரியோடி போயிருக்கிற இனப்பிரச்சனைக்கு தீர்வு காணுங்கள். தீர்வு கண்டால் நீங்கள் பசளை பிரச்சனை அல்ல, இந்த நாட்டின் நிதி பிரச்சனை அல்ல, இந்த நாட்டிலே வாழ்கிற மக்களுடைய அனைத்து பொருளாதார பிரச்சனைகளையும் மிக இலகுவாக தீர்க்க முடியும், இந்த நாடு வளர முடியும். இனங்களை மதியுங்கள், தமிழர்களுடைய தனித்துவத்தை, அவருடைய கலாச்சாரத்தை, அவருடைய பண்பாட்டை, அவருடைய மொழி அடையாளத்தை மதித்து, அவருடைய வரலாற்று ரீதியான நில அடையாளத்தை மதித்து, அவர்களையும் இந்த மண்ணினுடைய ஒரு தேசிய இனமாக அங்கீகரிக்கின்ற நாள் எப்பொழுது சிங்கள தலைவருடைய மனங்களிலும் சிங்கள மக்களுடைய எண்ணங்களிலும் வருகிறதோ அன்றுதான் இந்த நாட்டுக்கான விடிவும்
நிம்மதியும் என்பதை தயவு செய்து
புரிந்து கொள்ளுங்கள், அதன் அடிப்படையில் நடக்க முயலுங்கள் என்று கூறி நிறைவு செய்கின்றேன்.
நன்றி. கரு பந்துல குணவர்தன அமைத்துமா புத்தமான வினாடி விசேக காலத்தினம்.
கரு மூலாசன் அருட மந்திரித்துமணி அனுகுமார் திசாநாயக் மகாத்தா விசிங் மாபெங்கு வார்த்தாவை பிலி பந்த கல்தபிமே விவாதி அவசாங்கரமின் லங்கா ஆண்டு வேணுவின் பச்சன் கிபியா கேக்கத்துக்குறான் அபிமக நம்ம பிஹேவியன் சத்துட்டு வேணும். கரு கத்தாநாயகத்துமணி முதல் நீதி பணத்தை ரெகுலாசி அணுவ ரட்டக்க ஆர்த்திகே நிமவும ஆதாயம சேவானியுக்திய மிலமட்டம கெவுன்சேஷய இத்தரும் ஆயோஜனை அனாதி சார்வ ஆர்த்திக விச்சல்யான்கி ஹசிரீம பிடிபந்த தாக்ஷணிகா ஆர்த்திக வித்யாத்மக பதனமக்கேட்ட யட்டத்தே சேம வருஷயக்கதியும் எதிரிபாத் கலியுத்து வார்த்தாவாய் ஸ்ரீலங்கா மகாபேங்கு வார்த்தா ஆண்டுவ கௌரு கலத் මුදල් නීති පනතට අනුව මේ ඉදිරිපත් වෙන වාර්තාවෙන් රටේ යථාර්ථවාදී ස්වරූපයේ පිළිබඳ විද්‍යාත්මක පදනමක් යටතේ කරුණු ඉදිරිපත් කරලා තිබෙනවා. ඒ අතින් මේ වාර්තාවේ සුවිශේෂතාවයක් තියෙනවා. ලංකා ඉතිහාසයේ නිදාසින් පස්සේ අපි වැඩි දෙනෙක් ඉපදිලා තියෙන්නේ. අපගේ සංසාර ගමන තුල මේ දක්වා මෙවැනි වාර්තා දෙකයි ඉදිරිපත් වෙලා තියෙන්නේ. එකක් 2001 දී ඉදිරිපත් වුණ වාර්තාවක්, චන්ද්‍රිකා කුමාරතුංග මැතිණියගේ ආණ්ඩු සමයේ ආර්ථිකයේ ඍණ 1.5% වාර්තාවක් තියලා තිබුණා. ඊට පසු මෙම 2020 වාර්තාවේ සාර්වාර්ථිකයේ සමස්ත ප්‍රතිඵලය තමයි ආර්ථිකයේ ලංකා ඉතිහාසයේ ප්‍රථම වතාවට ඍණ 3.6% වෙලා තියෙනවා. ඒක කවුරුත් විවේචනය කරන්න දෙයක් නැහැ. මුළු රටක් සම්පූර්ණයෙන් විනාශ වීම පිළිබඳ කතාන්දරය තමයි ඒ ඉලක්කම් වල තියෙන්නේ. පොඩි ප්‍රශ්නයකට තියෙන්නේ විපක්ෂයේ හිතනවා මේක ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමාගේ ආණ්ඩුකරණයේ ප්‍රශ්නයක් නිසා තමයි රට මේ විදියට වැටිලා තියෙන්නේ කියලා. නමුත් අපි දන්නවා මුලාසනාරූඪ මන්ත්‍රීතුමනි ලෝක ඉතිහාසයේ කවදාක්වත් තිබිලා නැහැ මේවැනි මහා දැවැන්ත වසංගතයක්. මේ වසංගතය තුළ මනුෂ්‍ය ජීවිත 42 ලක්ෂයක් ලෝකෙට අහිමි වෙලා මුළු ලෝකෙම වරාය නැවුතට ගුවන් තොටුපළවල් වහලා සංචරණ සීමා පනවලා ෆැක්ටරි 10,000 ගණනින් වැහිලා කෝටි ප්‍රකෝටි සංඛ්‍යාත ජනතාවකට රක්ෂාව ආදායම් මාර්ග අහිමි වෙලා දුප්පත් බඩගින්න මන්දපෝෂණය වැඩි වෙලා ලෝක දුප්පත්කම විශාල ලෙස වැඩි කරපු මහා ව්‍යසනය තමයි අපි මේ පසුවෙන්නේ. මේක මට හිතෙනවා ඉස්සර ආර්ථික විද්‍යාඥයෙක් හිටියා මැල්තස් කියලා, පුරාණ ආචීන කල්පික ආර්ථික විද්‍යාඥයෙක්. මැල්තස්ගේ න්‍යායක් තිබුණා මෝල්තස්ගේ න්‍යාය කියලා. මෝල්තස් කිව්වා මේ රටක ආහාර නිෂ්පාදනය වැඩි වෙන්නේ සමාන්තර ශ්‍රේණියකින්, 2, 4, 6 යනාදී වශයෙන් සමාන්තරව. නමුත් ලෝක ජනගහනය වැඩි වෙනවා ගුණෝත්තර ශ්‍රේණියකින්, 2, 4, 16 යනාදී වශයෙන්. මෙසේ ආහාර නිෂ්පාදනය සමාන්තරව වැඩි වෙනකොට, ගුණෝත්තර ශ්‍රේණියකින් ජනගහනය වැඩි වෙනකොට, ඒ වැඩි වෙන ජනගහනය වසංගත, දුර්භික්ෂ, යුද්ධ, නායාම් මෙවැනි ස්වභාවික උවදුරු හා වෙනත් දේ කරන කොටගෙන ස්වභාව ධර්මයා විසින් ඒ ජනගහනය තුලනය කරනවා කියන මේ න්‍යාය පිළිබඳ ආර්ථික විද්‍යාඥයන් අතර විශාල විවේචනයක් තිබුණා. එහෙම වෙන්නේ නැහැ කියලා. නමුත් මට දැන් හිතෙනවා මෝල්තසුත් ඇත්ත වේගෙන දෙන්නේ කියලා. මේ යන ක්‍රමයට මුළු ලෝකෙම මහා බලවත් රටවල්, ධනවත් රටවල් සියල්ලට මේ COVID-19 වසංගතයෙන් බේරෙන්න බැරි වුණා 2020 වර්ෂයේදී. ඒ නිසා කරු කතානායකතුමනි, ලෝකයේ ප්‍රධානම ආර්ථිකයේ ඇමරිකා එක්සත් ජනපදයේ 2020 ආර්ථික වර්ධන වේගය 3.5%, ජර්මනී ආර්ථික වර්ධන වේගය 4.8%, ෆ්‍රන්සේ 8.0%, ඉතාලියේ 8.9%, ස්පේන් 10.8%, ඉන්දියාවේ 8.0%, දකුණු ආප්‍රිකාවේ 7%, ජපානයේ 4.8%, එක්සත් රාජධානියේ 9.9%, පිලිපීනයේ 9.8%, මාලදිවයිනේ ආර්ථිකයේ වර්ධන වේගය 32.2%. එනිසා ලෝකයේ ලොකු පුංචි සියලූම රටවල් වල චීනය හැර ආර්ථිකයේ තියෙන මේ වාර්තාවේ තියෙන එකම තමයි. චීනය විතරක් 2.3%ක ආර්ථික වර්ධන වේගයක් දන වාර්තා කරලා තියෙනවා. අනිත් ලෝකයේ සියලුම රටවල් කඩා වැටුණා. ලෝකයේ අන්ත අසරණ තත්ත්වයට පත් වෙලා එකම එන්නතක්වත් දී ගන්න බැරි වෙච්ච ජනතාවගෙන් කිසිවෙකුට එන්නත්කරණය කරන්න බැරි වෙච්ච රටවල් ලෝකේ තියෙනවා. නමුත් අතිගරු ජනාධිපතිතුමා, එතුමාට මේ රටේ කෘතවේදී ජනතාව කෘතඥ විය යුතු වෙනවා. එතුමා මේ මනුස්ස ජීවිත බේරා ගැනීම සඳහා වෙන ව්‍යායාමයේදී දිනපතාම වෙනම විශේෂිත ප්‍රයත්නයක් දරලා අපි දිනිඳු රටක් වෙලා දුප්පත් රටක් වෙලා රාජ්‍ය තාන්ත්‍රික වශයෙන් විවිධ සම්බන්ධතා පවත්වලා රාජ්‍ය නායකයන්ට ඍජුව කතා කළා මේ වන විට ලංකාවේ වැඩිම එන්න ප්‍රමාණය කරපු රටක් බවට ලෝක සෞඛ්‍ය සංවිධානයේ පැසසුමට ලක් වෙලා තියෙනවා කියන එක මම සඳහන් කළ යුතු වෙනවා. පසුගිය සතිය වන විට පළමු එන්නත් මාත්‍රාව ලබලා දීලා තිබෙනවා මිලියන 8.2කට. ඒ අනුව අවුරුදු 30ට වඩා වැඩි ලංකාවේ 172ක් මේ පළමු එන්නත ලබාගෙන තිබෙනවා. දෙවන එන්නත් මාත්‍රාව ලබාගෙන තිබෙනවා මිලියන 1.8ක්. අවුරුදු 30ට වැඩි ජනගහනයෙන් 118ක් දෙවැනි එන්නතත් ලබාගෙන තිබෙනවා. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, ලෝකයේ කොයිඩ් 19 වසංගතයේ කරන කොටගෙන මරණ ගත්තොත් ඒ මරණ අනුපාත සංසන්දනය කරන්න පුළුවන්. බ්‍රසීලයේ 7.9ක් මරණ, රුසියාවේ 2.51ක්, ප්‍රංශයේ 1.86ක්, ඇමරිකා එක්සත් ජනපදයේ 1.78ක්, ශ්‍රී ලංකාවේ 1.39ක් වැනි පහළ මරණ මට්ටමක් පවත්වාගෙන යන්න පුළුවන්කම ලැබිලා තියෙනවා. ඊළඟට අපි ජනගහනයෙන් එන්නත්කරණයට ලක් වූ ප්‍රතිශතයන් ගත්තොත් ශ්‍රී ලංකාව තමයි ලෝක සටහනේ උඩින්ම ඉන්නේ 30.5කට එන්නත්කරණය ලබා දීලා තියෙනවා. මේවැනි දරුණු ව්‍යසනයක් යටතේ රටේ දැවැන්ත විදේශ විනිමය අර්බුදයක් හා රාජ්‍ය මූල්‍ය අර්බුදයක් පැවතියදී ඒ රටේ සියල්ලටම වඩා ජනතාවගේ ජීවිත උතුම් කියන පරමාර්ථය යටතේ සිංහල දෙමළ මුස්ලිම් බර්ග සියලුම ජනකොටස් වලට ජාති ආගම් වර්ණ කුල ලිංග ભેද වලින් තොරව මේ සාධාරණ ලෙස ඔවුන්ගේ ජීවිත ගලවා ගැනීම සඳහා දරා තියෙන ප්‍රයත්නය අපි අගය කළ යුතු වෙනවා මෙවැනි ආර්ථික දරුණු කඩාවැටීමක් තියෙන අවස්ථාවකදී. ගරු සභාපතිතුමනි, මේ ආර්ථිකයේ මේ කඩාවැටීම කොවිඩ් 19 ප්‍රධානතම හේතුව වුණත් අපි කනගාටුවෙන් වුණත් කිව යුතු වෙනවා. පසුගිය යහපාලන රජයේ කාල පරිච්ඡේදය තුළ ඔවුන්ගේ ඇතිවෙලා තිබුණ දැවැන්ත දේශපාලන අර්බුදය ද්විඝට්ටනය ජනාධිපතිවරයා සහ අග්‍රාමාත්‍යතුමා අතර, කැබිනට් මණ්ඩලය හා අනිකුත් ක්‍රියාකාරීන් අතර ප්‍රතිපත්තියක් වැඩපිළිවෙලක් දර්ශනයක් අනුව එකට ගමන් කළ නොහැකි වීමෙන් යා දෙක නොරතරත එකට පැහැීමක් නැත ප්‍රතිපත්තිය කරන කොටගෙන ඉතිහාසයේ ඔවුන් යහපාලන රජයේ දිගින් දිගටම වාර්තාවක් තිබ්බා. සෑම වර්ෂයකදීම ඉකුත් වර්ෂයට වඩා වැඩියෙන් ආර්ථිකයේ පල්ලයට ගියා. 2015ට වඩා 2016, 16ට වඩා 17, 17ට වඩා 18, 18ට වඩා 19 කියලා අඛණ්ඩව ලංකා ඉතිහාසයේ වර්ධනය දිගටම පාත වැටුණ එකම ආණ්ඩුව බවට යහපාලන රජයේ වාර්තාවක් තිබ්බා. ඒ නිසා ප්‍රමාණවත් ලෙස ආර්ථිකයේ වැඩුණේ මහින්ද රාජපක්ෂ යුගයේ සංවර්ධනයේ වඩාම ස්වර්ණමය යුගය බවට පත් කරලා තිබිලා බාර දුන්න රට ඊට කලින් ඉතිහාසයේ පුරාම නිදාස ලැබුණ දවසේ ඉඳන් සයිස් ඔෆ් ඉකොනොමි ආර්ථිකයේ ප්‍රමාණය ගත්තොත් ඇමරිකානු ඩොලර් මිලියන 20ට වඩා අඩුයි. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපේ රටේ 2000 වසරේදී සමස්ත නිෂ්පාදනයේ වටිනාකම ඇමරිකානු ඩොලර් බිලියන 16.6යි. මහින්ද රාජපක්ෂ යුගයේ ආරම්භ වීමෙන් පසු තමයි පළමු වතාවට 2010දී රටේ ආර්ථිකයේ ප්‍රමාණය ඇමරිකානු ඩොලර් 56.7ට වැඩි වුණා. ඒ නිසා තමයි ලංකාව අඩු ආදායම් ලබමින් සිටපු රට මැදි ආදායම් ලබන රටක් බවට පරිවර්තනය වුණේ. ඊට පසු 2014දී 79.4යි, ඒ කියන්නේ 80යි. 20කට තිබුණ ජාතික නිෂ්පාදනය ඇමරිකානු ඩොලර් 80 දක්වා වැඩි කරලා මහා පිම්මක් රට පන්නපු රාජ්‍ය නායකයා එකම ලංකාවේ මහින්ද රාජපක්ෂ මැතිතුමාය කියන එක අපි කෘතවේදීව සටහන් කළ යුතු වෙනවා. නමුත් තමුන්නාසේලා අවුරුදු 4ක් 5ක් මේ රට ආණ්ඩු කරලා 2019 වර්ෂයේදී 85.4යි ආර්ථිකයේ ප්‍රමාණය. 84.3යි. දැන් 80යි. මේ තිබුණ තැනම läග සිටින තත්වයක් තමයි නිර්මාණය වුණේ. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, ඒක පුද්ගල ආදායම 1950 තිබුණේ 140යි. 2004 තමයි පළවෙනි වතාවට ඒක පුද්ගල ආදායම ඇමරිකානු ඩොලර් 10 ඉක්මුවේ. ලංකාවේ එක පුද්ගලයෙක් ලබන ආදායම ඩොලර් 10 මට්ටමට ගේන්න ගත වෙලා තියෙනවා කාලේ අවුරුදු 56ක්. අවුරුදු 56ක් තුල ආණ්ඩු ඇති වෙලා තියෙනවා, ආණ්ඩු නැති වෙලා තියෙනවා, මාරු වෙලා තියෙනවා, විවිධ දේ මේ සභාවල කතා කරලා තියෙනවා. නමුත් රට ඉස්සරහට ගියේ නැහැ. ඩොලර් 10 පන්නන්න අපිට ගිය අවුරුදු 56ක්. නමුත් මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා මේ රට කඩන්න නැතුව, බෙදන්න නැතුව සිංහල දෙමළ මුස්ලිම් බර්ගර්ස් හැමට බියෙන් හා සැකෙන් තොරව කැමති තැනක ජීවත් වෙන්න ජීවනෝපාය සලස ගන්න පුළුවන් රටක් හදලා මේ රට වැඩබිමක් බවට පත් වෙලා තිබීමේ ප්‍රතිඵලයක් වශයෙන් 2014 ඒක පුද්ගල ආදායම ඇමරිකාන් ඩොලර් 3853යි. අවුරුදු 10ක් තුලදී ඒක පුද්ගල ආදායම 2790කින් වැඩි වෙලා තියෙනවා. නමුත් 2019 කීයද? ඒක පුද්ගල ආදායම අපි බාර දෙනකොට 3853යි, ආපසු අපි බාර ගන්නකොට 3852යි. ඒක පුද්ගලයෙක්ගේ ආදායම ඩොලරයකින් අඩු කරලා දීලා තියෙනවා. 2790කින් වැඩි කරලා දීපු මහින්ද රාජපක්ෂ යුගයේ වෙනුවට තමුන්නාසේලා එක ඩොලරයකින් අඩු කරලා දීපුවාම කඩාවැට්ටපු රටක් තමයි අපිට ලැබලා දුන්නේ. ඒ නිසා 107.4ක වර්ධන වේගය තිබුණ රටක් 2019 වෙනකොට 2.3ට අඩු වෙලා තියෙන තත්වයක් තුල තමයි කොවිඩ් 19 වසංගතයේ යටතේ අපේ රටේ වර්ධන වේගය මේ ප්‍රමාණයට අඩු වුණේ. අද අපි මූණ දෙන ප්‍රධාන ගැටලුව ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, රාජ්‍ය මූල්‍ය පිළිබඳ තියෙන දැවැන්ත අර්බුදය. නිදාසින් පස්සේ සෑම වර්ෂයකදීම විශේෂයෙන් 1977 පස්සේ හැමදාම අපි එදිනෙදා රජය පවත්වාගෙන යාමේ වියදම් වැඩි කරනවා. ඒ වියදම තුල වංචාවක් දූෂණයක් අක්‍රමිකතාවයක් නැහැ. පුනරාවර්තන වියදම වූ කලී රජයක් එදිනෙදා පවත්වාගෙන යාමේ කටයුතුවලදී දරනු ලබන දරන වියදමේ ප්‍රතිඵලය වියදම දරන කාලයට පමණක් සීමා වෙන නැවත නැවතත් දැරිය යුතු ස්වරූපයේ වියදම්. එයි ප්‍රධාන වියදම තමයි වැටුප්. වැටුප් වගේම ජ්‍යෙෂ්ඨ පුරවැසියන්ට ගෙවන්න ඕන විශ්‍රාම වැටුප්. ඊළඟට රාජ්‍ය ණය සඳහා පොලී ගෙවන්න ඕන. ගරු සුභසාධන වියදම් කුටුම්බ අනිකු සානාධාර ගෙවන්න ඕන. මේ නිසා සෑම වර්ෂයකදීම මේ පාර්ලිමේන්තුවට ගෙන අයවැය ලේඛනවල වර්තන ගිණුමේ නැත්තම් ජංගම ගිණුමේ තියෙන හිංගියා එදිනෙදා පවත්වාගෙන යාමට ප්‍රමාණවත් ආදායමක් කිසිම ආණ්ඩුවකට හොයාගන්න බෑ. මේ යථාර්ථය මේ විපක්ෂයේ ඉන්න ගරු මන්ත්‍රීතුමන්ලා විසින් කැමැති වුණත් අකමැති වුණත් පිළිගත යුතු වෙනවා. උදාහරණයක් වශයෙන් 1988 ලංකාවේ වර්තන ගිණුමේ හිංගිය රුපියල් මිලියන 4383යි. 2015 එම් 246,779 හිංගේ 105,730කින් වර්තන ගිණුමේ හිංගේ වැඩි වෙලා තියෙනවා. 105,730කින් එදිනෙදා පවත්වාගෙන යාමේ වියදම. එතකොට 2020 වර්ෂයේදී විශ්‍රාම වැටුප් නැතුව වැටුප් වලට විතරක් වියදම බිලියන 794යි. යෝජනා කරපුවා නැහැ මේ ටික අහගන්න. පොලී 980යි. වර්තන සංක්‍රාමා පැවරුම් 717යි. දැන් මේ වියදම් තුන ඉතරක් ගරු සභාපතිතුමනිය 2491යි. මේ මහා බැංකු වාර්තාවට අනුව ආදායම ලැබිලා තියෙන්නේ බදු වලින් 1216යි. 1216ක බදු ආදායමෙන් 2491ක් වියදම් කරන්නේ කොහොමද? ඒ මදි 1275 ගැන මේ විපක්ෂයේ මොකද්ද යෝජනාව? දැන් මේ තත්ත්වෙ මිදෙන්නේ. උදාහරණයක් වශයෙන් 2014දී අපි වැටුප්පා විශ්‍රාම වැටුප්පොළට ගෙවීම් කරනකොට මේ ගෙවීම් සඳහා වැටුප් විශ්‍රාම වැටුප් දෙක ගෙව්වට පස්සේ 2020දී රජයේ ආදායම බිලියන 1216යි 2020 වැටුප්පා විශ්‍රාම වැටුප් 1052යි 86%ක් බදු මගින් උපදවන ආදායමෙන් වැටුප්පා වේතනවලට ගෙවනවා. මේම ගෙව්වට පස්සේ 86%ක් බදු අය කරලා දැන් අපි මොන වියදම දරුවත් දැන් තමුන් ආසෙලා පාරට බැහැලා විවිධ පාර්ශ්වයන් එක්ක අල්ලනවා මේ පුවරු දියව් දියව් වැටුප් දියව් 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 පෝර දියව් 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 තව සහන දියව් කියලා ඕන එකක් දෙන්න පුළුවන් ආණ්ඩුවකට. හැබැයි ඒ දෙන දේ ආපසු ඒ ජනයාගෙන්ම ගන්නේ නැත්තම් වෙන විකල්ප ක්‍රමයක් ලෝකෙ කොහෙවත් රටක නැහැ. දැන් අපිට දෙන්න කියනවා වගේම අනිත් පැත්තෙන් රජයට බල කරනවා ඒ මුදල ජනතාවගෙන් ගන්න කියලා. කූරලා බදු පනවලා දරා ගන්න බැරි කල්ලේ ටික ගන්න කියලා කියන්නේ. උදාහරණයක් වශයෙන් මහින්ද රාජපක්ෂ යුගයේ ඉවරනකොට ගරු සභාපතිතුමනි බදු ආදායම 1050යි. මුළු රටේම බදු පනවලා මහින්ද රාජපක්ෂ ආණ්ඩුව ඉවරනකොට 1050යි බදු තිබුණේ. 2019 මේගොල්ලෝ යනකොට බදු 1734යි. ඒ කියන්නේ 100ට 153කින් බදු බර වැඩි කළා. ඒකට අපි කිව්වා විපක්ෂේ ඉඳන් බදු දඩේම. ඒ කියන්නේ දරා ගන්න බැරි බදු ප්‍රමාණයක් පැඩෙව්වා. ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා මේ දරා ගන්න බැරි බදු පදම යටතේ බදු ගෙවන්න බැරුව පාරට ජනතාව එනකොට බදු ගෙවා ගන්න බැරුව සමහර මිනිස්සු සියදිවි නසා ගන්නකොට බදු ගෙවා ගන්න බැරුව තමන්ගේ ව්‍යාපාර බංකොලොත් වෙනකොට ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා ආපුම ගමන් කළ යුතු හදිසි කාර්යය වුණේ මේ බදු දඩයමෙන් ජනතාව මුදා ගන්නේ. ඒ අනුව වැඩ්බද්ද 115 ඉඳන්
ගරු ඇමතුමා තව විනාඩි 2ක කාලයක් තියෙනවා ඔබතුමාට.
හා ඒක ඉවර වෙලානේ කාලේ 108ට අඩු කළා. මේ අපේ කාලය තුලදී බදු ආදායම බිලියන 518කින් අඩු වෙලා තියෙනවා 130ක්. ඒ නිසා දැන් මේ කාල පරිච්ඡේදයේ තුලදී වෙලා තියෙන එකම දේ අසාමාන්‍ය ණය බරක් ඇති කරගෙන තියෙනවා. ගරු සභාපතිතුමනි 2017-14 සංවර්ධන බැඳුම් කරවලින් මුළු කාල පරිච්ඡේදයේ තුලම මහින්ද රාජපක්ෂ යුගයේදී ලබාගෙන තියෙන්නේ ඇමරිකානු ඩොලර් බිලියන 5.5යි. අන්තිම අවුරුදු දෙකේ විතරක් සංවර්ධන බැඳුම් කරවලින් මේ ආණ්ඩුව ලබාගෙන තියෙනවා 6.9ක්. ඒ නිසා දැනට 2030 වෙනකම් අපිට ඇමරිකානු ඩොලර් බිලියන 13ක් ගෙවන්න තියෙනවා මේ ස්වෛරීත්ව බැඳුම් කරවලින් විතරක් ගත්ත ණය. මේක මහා දැවැන්ත අර්බුදයක්. ඒ නිසා විදේශ විනිමය රටට දැවැන්ත අර්බුදයක් බවට පත් වෙලා තියෙනවා. මේ ණය වාරික ගෙවන්න අත්‍යවශ්‍ය ඛනිජ තෙල් රසායනික ද්‍රව්‍ය අනික් යෙදුම් ගේන්න මේ විදේශ විනිමය අර්බුදයක් රාජ්‍ය මූල්‍ය අර්බුදයක් තුළ අපි කාටත් යම් කිසි ප්‍රමාණයක කැපකිරීම කරන්න වෙනවා. මම දැක්ක අනුර කුමාර දිසානායක මහතා කියලා තියෙනවා ලෝකේ වෙනත් රටවලුත් මේ වගේ තත්වයකදී වැටුප් වැඩි කිරීම නෙමෙයි කළේ වැටුප් වලින් කොටසක් පමණක් ගෙවීම. අදත් ලංකාවේ පුද්ගලිකාංශයේ බොහෝ දෙනෙක්ට තමන්ගේ රැකියා අවස්ථාව නැති කරන්න නැතුව ඒ ආයතන විසින් අපි ඒ හාම්පුතුන්ට ස්තුතිවන්ත වෙන්න ඕනේ. ආයතනේ වහලා තියෙද්දි කොවිඩ් 19 වසංගතයේ යටතේ රුපියල් 14,500යි මාසෙකට දෙන්නේ. මේ රටේ ස්වයන් රැකියාවල නිරතු අයගේ මුළු ආදායම නැති වුණා. පුද්ගලිකාංශයේ සමහර අයගේ වැටුපෙන් භාගියයි ලැබෙන්නේ.
බොහොම ස්තුතියි
මතුමා. 14,500යි. ඒ නිසා අපිත් අඩුගානේ ආදර්ශයට පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන්ගේ අපි සියලු දෙනාගේ වැටුපෙනුත් කොටසක් මේ කොයිඩ් දහනමෙන් බේරෙන්න පරිත්‍යාග කරන්න අනුර කුමාර දිසානායක මහතා උදව් කරයි කියන විශ්වාසය ඇතුව මගේ වචන කීපය අවසන් කරනවා.
බොහොම ස්තුතියි. හෙට පෙරවරු 10ට පාර්ලිමේන්තු රැස්වෙන විට